पत्रांक 887। विषय क्रम पत्र में कई बात मुख्यपणे मूवी छे। मुख्य मोक्ष मार्ग नो क्रम એ સમજાયો છે અને મોક્ષ માર્ગના ક્રમની અંદર એ માર્ગ અગમ્ય છતાં સરળ, માર્ગનો ક્રમ ન સમજાય તો ઘણીવાર સાધક સાધના કરવા છતાં માર્ગમાં પ્રગતિ કરતો જણાતો નથી। આપણને લાગે કે કેટલું બધું બધી દુઃખ વ્યક્ત કરે છે, કષ્ટ વેઠ કરે છે, એટલી સાધના કરે છે, પણ માર્ગમાં પ્રગતિ નથી, એની સ્વરૂપમાં એની સ્થિતિ નથી। એને ક્યારેક તો લાગે આપણને કે એને સ્વરૂપનું ભાન પણ નથી। તો અત્યારે આખું આ જગતની જો મોટા મોટી સાધક જગતની સમસ્યા હોય તો એ સમસ્યા એવી છે કે એની સાધનાને અને સાધ્યને મેળ નથી, એની સાધના અને સાધ્ય લક્ષ્ય વિનાના બાણ જેવું સ્થિતિ છે। બાણ જોરથી મારે છે, પૂરી તાકાતથી લગાવે છે, બાણ પણ સરસ છે, પણછ પણ સરસ છે, લક્ષ્ય વિંધાતું નથી। કેવી વિચિત્ર સ્થિતિ છે કે પોતાની રોજની સાધનાના ક્રમને લક્ષ્ય સાથેનું કોઈ સંધાન નથી, અનુસંધાન વિનાની વાત ચાલે છે। આ જગતની સૌથી મોટા મોટો આ કાળનો જો પ્રશ્ન હોય તો આ છે કે આટલા આટલા જીવો, આપણને એમ થાય કે કળિયુગ હોવા છતાં પણ જુઓ તો ખરા, કેટલા આશ્રમો, કેટલા સ્થાનો, કેટલા મંદિરો, કેટલા ગચ્છ, કેટલા સાધુ સાધ્વીઓ, કેટલી આરાધના, હદ વિનાની આરાધના છે। જ્યાં જાઓ ત્યાં ભીડ, ભીડને આટલે આઈ મિલ કરવા જાઉં તો મેં એટલા, એકાસણાના વ્રતે એટલા, વર્ષી તપે એટલા, ક્યાંય જગ્યા ન મળે ઊભા રહેવાની। જે ઉપક્રમ આપવામાં આવે તે બધા ઉપક્રમની અંદર બધા દોડે, જાણે કે હમણાં મોક્ષ લઈ લે અને ઓલો લઈ લેશે ને હું રહી ગયો। આટલું બધું થવા છતાં ન સાધકોમાં ન સાધુઓમાં ક્યાંય માર્ગના લક્ષ્ય પ્રતિ એની કોઈ સ્થિરતા હોય એવું જણાતું હોય। દરેક સાધુને એમ થાય કે શું કરાવી દઉં, દરેક મહાસતીજીને એમ થાય હું શું કરાવું, કંઈક કંઈક નવું નવું કાઢે। આજની આપણી આઈ એમ બિલ છે એની અંદર આપણું પેલું પદ આમ છે, શું ક્યાંથી કાઢો છો તમે, મગજમાં બેઠા બેઠા પાસા નાખા કરે, જે છે તે છે, આઈ એમ બિલનું મૂળ વાત સમજો ને તમે, એ નથી કરવું। લોકોને કંઈક નવું આપવું છે અને આપણા મગજની અંદર હજી આ વાત જાતી નથી, ભ્રાંતિ કે બધાને કંઈક નવું તો આપવું જ જોઈએ ને। આ એન્ટરટેનમેન્ટ છે, આ સર્કસના ખેલ છે કે એકને એકને એક દાવ ફરીથી કરે તો પછી લોકો આવે નહીં તો ટિકિટ કોણ ખરીદે, 5-15 દિવસ પછી ખબર પડે કે હવે દાવ બદલાઈ ગયા છે તો ફરીથી પાછું ઓલો ટિકિટ લઈને જોવા જાય। સ્થિતિ ખ્યાલમાં આવે, આપણી સાધનાને આપણા લક્ષ્ય સાથે અનુસંધાન કરું તો આપણે માપી શકીએ કે ભાઈ આટલું દૂર હતું, હું ત્યાંથી આટલો નજીક છું, જેટલો હું એ દિશામાં ચાલું એટલો મંઝિલથી નજીક છું, મોક્ષથી નજીક છું આવી પ્રતીતિ થાય. આત્માની પ્રતીતિ પછી પોતાને પોતાની સાધનામાં હવે લક્ષ્ય પ્રતિ મારું એક કદમ મેં સર કર્યું, હવે મારે ઓછું ચાલવાનું રહેશે એટલું. આવી અંદરથી પોતાને શ્રદ્ધા ઉત્પન્ન થાય. તો માર્ગનો ક્રમ જે છે એ મુમુક્ષુતાથી છે. હવે મુમુક્ષુતા પણ આવ્યો નથી, મુમુક્ષુતાને પોતે કેળવી નથી, પોતાની મુમુક્ષુતા કાચી છે. તો એને પોતે એના તરફનું કોઈ અત્યારે લક્ષ્ય નથી કે હું મુમુક્ષુતાને નિર્મળ કરું, હું મુમુક્ષુતાને દ્રઢ કરું, એ નહીં. મુમુક્ષુતાના લક્ષણમાં હજી કયા લક્ષણની સાધના મારી બાકી છે કે જેથી મારું મુમુક્ષુતા પણ હજુ ઘટિત થઈ નથી. તો મોક્ષની યાત્રાનો ક્રમ જોડાશે કેવી રીતે? આ લક્ષણ નથી. જ્ઞાનીઓએ તો એટલી સરસ વાત મૂકી છે, પણ એને કાંઈ બધું મનોરંજન કરવું નથી આપણું. એટલે તો એમ કે ભાઈ, પહેલું ગુણ સ્થાનક હજી તારું આવ્યું નથી, તો તું સિદ્ધપદની વાત સાધનાની કરે છે એનો શું અર્થ છે? જેમ નિશ્ચયને ની વાત કરનારો, શુદ્ધની ઉપાસના કરનારો, પણ સંકેત ક્યાં? દ્રવ્યાન યોગની વાત કરનારો કાલે આવ્યું હતું કે ભાઈ, તારી આ સંકેતની નિર્મળતા એ તને દ્રવ્યનો યોગમાં ઉપકારી થશે, પણ હજુ તો સમ્યક દર્શન નહીં, સમ્યક દ્રષ્ટિ પણ આવતી નથી, એના ઉપર પણ લક્ષ્ય જતું નથી. તો આપણને ક્યારે થાય કે આપણી મુમુક્ષુતાનો પાયો નબળો છે? આમાં લખ્યું છે, મહત ભાગ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત યોગ વડે જીવને સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. જો પહેલી વાત એ મૂકી કે એના ભાગ્યનો યોગ, પૂર્વનો આરાધક જીવ હોય તો એના સંસ્કારો એટલા મજબૂત લઈને આવ્યો હોય કે એમાં મુમુક્ષુતા જોર કરતી હોય, જન્મજાત એનામાં સંસાર પ્રત્યે રુચિ ન હોય, મોહ ન હોય, વૈરાગ્ય હોય, ઉપશમ હોય, નાની નાની બાતોમાં એના સ્વભાવમાં ભદ્રિકપણું આપણને જોવા મળે કે જલ્દી ક્રોધિત ન થાય, જલ્દી વાસનાથી ગ્રસિત ન થાય, તો એના પૂર્વના સંસ્કાર છે, આ એની મુમુક્ષુતા છે. એનો પૂર્વના અભ્યસ્ત યોગ વડે છે, અતિ દુર્લભ છે કે છે એ તો. પછી બીજું એ છે, મહત્પુરુષના ચરણ કમલની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે. અથવા જો હવે ન હોય, પુણ્યનો યોગ નથી, પૂર્વનો અભ્યાસ નથી, તો શું? તો કે તમે મહત્પુરુષના ચરણ કમળની ઉપાસના કરો, અથવા તેવી મુમુક્ષુતાવાળા આત્માને મહત્પુરુષના યોગથી આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થાય છે. સનાતન અનંત એવા જ્ઞાની પુરુષોએ ઉપાસેલો એવો સન્માર્ગ પ્રાપ્ત થાય છે. તો આવા કોઈ મહાપુરુષના યોગથી એના વચનો મળ્યા, એનો બોધ મળ્યો, એવો કોઈ સત્સંગ મળ્યો કે જેમાં કેવળ મોક્ષની વાત ચાલે છે, આત્માના કલ્યાણની વાત ચાલે છે, આત્માના હિતની વાત કરે છે, સ્વરૂપની ઓળખાણની વાત છે આપણી, બાકીના કોઈ વિષયો તો જગતમાં અનંત છે. અને આમ કીધું નહીં, અહીંયા આમ ચાલે છે, પણ શું કામ છે તારે? હજુ તારી મોક્ષ કામ એક આત્માર્થનું, બીજો નહીં. અસંખ્ય રોગનો રોગી તું, સંસારના ભોગનો ભોગી તું, મુમુક્ષુતાનું લક્ષણ જગતના મોહાશક્તિથી જે મૂંઝાય એને મૂંઝવણ નથી. અને અહીંયા પરમ કૃપાળુ દેવના મહત્પુરુષના આ જે યોગ છે અહીંયા એ મૂંઝવણ ટાળવા માટેનો એમનો બોધ છે, એમનો ઉપદેશ છે, સત્સમાગમ છે, સ્વાધ્યાય છે, એટલા માટે છે. પણ કોઈને મૂંઝવણ જ ન હોય તો મૂંઝવણથી તો જીવ મૂંઝાય એમ હોય, ખબર પડે. પણ એ શું કરે કે એક મૂંઝવણ એટલે વિકલ્પ કાઢે એમાં ને એમાં. એ જગતના મોહાશક્તિથી મૂંઝાય છે પણ એ જે મૂંઝાય છે એ મૂંઝવણથી છૂટવા માટે પછી જગતનો બીજો પદાર્થ પકડે કે આ કાકા એ ફાવતું નથી તો આ કાકાને પકડો. એ વસ્તુનો બદલ કરે છે, વ્યક્તિનો બદલ કરે છે, પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરે છે, સંયોગો બદલવાનો પ્રયત્ન કરે. માટે મૂંઝારો છે માટે જ કરે છે. એક ધંધામાં મૂંઝાય તો બીજો ધંધો શરૂ કરી દે છે, એક ગ્રાહકથી મૂંઝાય તો બીજા ગ્રાહકને પકડે છે. આ તો સતત ચાલુ છે પણ એની દિશા એક જ છે, મોહ સંસારમાંથી. એટલે એની મોહાશક્તિ ક્યારેય ટળતી નથી. એક બાબતમાં મૂંઝવણ આવી તો એનું ગણિત સમજાણું, આપણને એમ થાય કે આ સગાવાલા બધા ખોટા છે. તો એક ખોટો છે એમ નહીં, બધા ખોટા છે. આજે જે મામો વાલો લાગે છે એ તારો હિતકારી નથી, કંઈ કહેવાની એને જરૂર નથી. પણ તને સમજણ આવી કે સંસારીઓના સદપણ સાચા નથી, મિથ્યા છે, મતલબના છે, સ્વાર્થના છે, અનુકૂળતા હોય ત્યાં સુધીના છે, પછી નથી. આ ગરજના સોદા છે, કાયમના નથી. તો એમાં એને બદલવા બદલ કર્યા કરવું પડે. હવે આને આ લેશો, આને આ લેશો, આને આ લેશો, અમારે આ વેવાયર સારું બને, આ વેવાયર બધા વેવાય પ્રકાર. ભાઈ તું કોકનો વેવાય છો? આ એને આટલી સમજ નથી. આ જે તમે કહે છે અંદર જોતા, એને ખ્યાલ નથી કે એક પદાર્થથી સુખ નથી સંસાર નથી, એક પદાર્થથી નથી. આ જ્ઞાનીની દ્રષ્ટિ કે સંસારમાં આ પદાર્થથી સુખ નથી, તો એક પદાર્થથી સુખ. સંસાર કેવળ શોક સ્વરૂપ છે, સંસાર કેવળ ખેદ સ્વરૂપ છે. અનંતા પુરુષોએ એ સંસારનું સ્વરૂપ ફરી વાળ્યું છે, જોઈ વાળ્યું છે. કૃપાળુદેવ લખે ને, અમે આખું સ્વરૂપ જોઈ વાળ્યું છે. અને શું નિષ્કર્ષ કાઢ્યો? આ સંસાર એકાંતે દુઃખરૂપ છે, શોક સ્વરૂપ છે, અગ્નિથી બળતો છે. આ દ્રષ્ટિ નથી આવતી અને ફૈરા કરે છે. હવે 5-25 હજી ત્યાં બધું ફેરવે ત્યાં પછી પોતાના જીવનનો અંત આવે, એટલે જીવન બદલે, પાછો જીવન બદલે, એટલે હગાવાલાને બધું વાતાવરણને પરિસ્થિતિને સંયોગને બધું બદલે, મનુષ્યમાંથી તિર્યંચમાં જાય, આરો વારો જ ન આવે. ખબર જ ન પડે કેવી કેવી સ્થિતિ થાય. જે સંસ્કાર આ મનુષ્ય જન્મની અંદર, એને ઓહો શું માતાનો પ્રેમ, બાળનો ઉછેર, અને જેવો તિર્યંચમાં ગયો તો સાપ એના જ બચ્ચાને ખાય, વાંદરી એના જ બચ્ચા ઉપર ઊભી રહે પોતાનો જીવ બચાવવા. અરે શું સંસારની સ્થિતિ છે, શું સંસારના રંગ છે, શું સંસારના ખેલ છે. જ્ઞાનીના બોધ વાક્ય ઉપરથી મનુષ્ય યોનિમાં આ સંજ્ઞીપણું છે તો વિચાર આવી શકે છે. અને આવે તો એ વિચાર જો કરવામાં આવે તો પરિણતિ થાય કે આ બધું તો અસાર છે, શું આ ખેલ ખેલીએ છીએ આપણે, કેના હાથના રમકડા બનીએ છીએ. મનને મનાવવા માટે થઈને ઘણું કરતા હોય છે, તો એ મનને મનાવીએ છીએ કે છેતરીએ છીએ. તો આ તો સ્વપ્રપંચ છે. એટલે જ્ઞાનીઓ એક જ શબ્દ મૂક્યો, વ્યવહાર પ્રપંચ. આ પ્રપંચમાં કોઈ ચીજ સારી હોતી નથી. તો કે છે આવું એને મુમુક્ષુતા વિના આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થઈ શકતું નથી. મુમુક્ષુતા કાચી હોય તો એને સંસારનિષ્ઠપણું એનું પાવરફુલ હોય અને આત્મનિષ્ઠપણું નબળું હોય. જ્યારે બે વસ્તુ વચ્ચે એની પસંદગીનો પ્રશ્ન આવે તો એની નિષ્ઠા ક્યાં કામ કરે? એનું તરાજવું કઈ બાજુ ઢળે? સંસાર નિષ્ઠા તરફ, આત્મનિષ્ઠા તરફ એ ન જાય. જો આ વિચારણાના સૂત્રો, આ માપદંડ, આ સાધનાની સાધકની દ્રષ્ટિ આ અંતર્મુખ થયેલો છે, એ બહારનું ગમે તેટલું સારું રાખે એ સમજે કે કાંટો આ બાજુ જ નડે છે. આ સંસાર નિષ્ઠા છે, મુમુક્ષુતાનો પાયો કાચો છે. એટલે એને આત્મનિષ્ઠપણું થતું નથી અને આત્મનિષ્ઠપણા વિના સન્માર્ગ આવતો નથી. તો સન્માર્ગની ઉપાસના કેવી રીતે થાય? તો એ જે કરે છે તે સન્માર્ગની ઉપાસના કરતો નથી પણ ઉન્માર્ગની ઉપાસના કરે છે. કૃપાળુદેવે પત્રાંક 102 ની અંદર આ વાત મૂકી છે કે જગતમાં આવ્યો છે, મનુષ્ય તરીકે પોતાને મહાન માને છે, આવા યોગ થયા છે, બોલ બોલ કર્યા કરે છે, અમે તો કેવા ભાગશાળી, અમને જ્ઞાની પુરુષ મળ્યા, અમને બોધ મળ્યો, પણ એ જાય છે ત્યારે એનું પાપનું પોટલું ઉપાડીને જાય છે, એના પુણ્યનો બેલેન્સ સમાપ્ત કરીને જાય છે. એને સાદી ભાષામાં પુનિત મહારાજે કીધું કે દેવું પતાવવા આવ્યો જગમાં દેવું. ખ્યાલ નથી આવતો કે હું આ બધા પૂર્વની ભૂલના કારણે ભેગા થયેલા આ કર્મના પોટલા ઓછા કરવા આવ્યો છું, અને જ્યારે વિદાય લે છે ત્યારે એ ભારે થઈ જાય છે. તો એ અરે ભવચક્રનો આંટો નહીં એક ટળ્યો, અનંતમાંથી એક આંટો ઓછા કરવા જેટલું સામર્થ્ય કે સાધના એને આ કાળમાં પૂરી કરી નહીં. આવો મનુષ્ય જન્મ વૃથા ગુમાવ્યો. એનું કારણ એની સાધના અને એના લક્ષ સાથે જોડાણ નથી. એનું કારણ એની મુમુક્ષુતા, લક્ષ મોક્ષ છે અને મોક્ષની સાથેનો પાયો મુમુક્ષુતા છે. તો મુમુક્ષુતા પણ એનું પાયો નબળો છે. મુમુક્ષુપણાની અંદર, જગતની અંદર એની મોહાશક્તિ છે, એની મૂંઝવણ છે, પણ એ મૂંઝવણ ટાળવા જગતનો ત્યાગ નથી કરતો. એમાંને એમાં ઉપાય શોધે છે, વિકલ્પ શોધે છે કે આમાંથી આમ કરવાથી મારી આ ભૂલ થઈ, હવે નહીં થાય, હવે નહીં કરું, એમ માનીને પાછો જગતની અંદર એ ફસાવ જોડાતો જાય છે. એટલે ક્યારે એ નિષ્ઠા, આત્મનિષ્ઠાપણું આવતું નથી. આત્મનિષ્ઠાપણું ન આવે એટલે સન્માર્ગ જે છે એ ઉપાસવા માટેની જે શ્રદ્ધા જોઈએ, સાધના સાચી જોઈએ, લક્ષ આધારિત જોઈએ, લક્ષને જોડનારી જોઈએ. જે મારી સાધના, મારે મારા આત્માના સ્વરૂપને પ્રાપ્ત કરવું છે એ દિશામાં એક ડગલું નથી લઈ જતી, એ મારી સાધનાના સાધનો ગમે તેવા સુંદર હોય તો પણ મને ઉપકારી નથી. આ સાધકની નિર્મળ દ્રષ્ટિ છે. એટલે કહે છે કે સાચી મુમુક્ષુતા જેને પ્રાપ્ત થઈ હોય તેને જ્ઞાનીનો સમાગમ અને આજ્ઞા અપ્રમત્ત યોગ સંપ્રાપ્ત કરાવે છે. એ પછી અપ્રમત્ત અવસ્થાને પ્રાપ્ત કરે. આવી અપ્રમત્ત, આવી અપૂર્વ વૃત્તિ અહો થશે અપ્રમત્ત યોગ રે. સ્વવૃત્તાંત પદમાં પરમ કૃપાળુ દેવે આ મૂક્યું છે અને અંતિમ સંદેશના પદમાં પણ મૂક્યું છે અપ્રમત્તપણું. લક્ષ એ જ છે ને, એ જ આપી દીધો. પછી ગુણ પ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ, એટલે મન વચન અને કાયા. કેવી રીતે રહીએ? અંતર્મુખ. જ્યાં સુધી જગતના કોઈ પણ વિષય તરફની આસક્તિ આપણને રહેતી હોય તો આપણા યોગ અંતર્મુખ હોય કે બહિર્મુખ હોય, બહિર્મુખ જ હોય ને, તો એનો મતલબ એ થયો કે આપણી હજી જગત પ્રત્યેની આસક્તિ તૂટી નથી. એટલે મુમુક્ષુતાનું મૂળભૂત લક્ષણ છે જગતની મોહાશક્તિથી એવી મૂંઝવણ હજી આપણને આવી નથી. આપણે તો જગતથી ટેવાઈ ગયા છીએ, કદાચ મૂંઝવણ થાવી હોય તો હામાં નહીં થાય, મને શું, જગત મૂંઝાય આપણાથી, આપણે નહીં. કારણ અહમ આટલો બધો પાવરફુલ છે. ઉપાસના અરહમની કરવી છે, ઉપાસના અરહમની કરવી છે, અને ઊભું રહેવું છે અહમમાં. અહમ અને અરહમ, હવે અહમ કેન્દ્રિત આખો વ્યાપાર, આખી સાધના ગમે તેટલી કરો તો અરહમનું સ્વરૂપ એમાંથી નિર્માણ ક્યાંથી થાય? ઓમ અરહમ નમઃ બધા ગ્રંથની અંદર નાનું વાક્ય લખ્યું હોય, ઓમ અરહમ નમઃ. માર્ગ નમો અરિહંતાણ, ઘાતી કર્મનો ક્ષય થાય, આત્મા નિર્મળ થાય, આવરણ હટી જાય, આત્માના અબંધ અવસ્થા પ્રાપ્ત થાય, બસ આ કરવાનું છે. અરહમની ઉપાસના કરતી વખતે અહમ વચમાં બાધક છે, અહમ તૂટ્યા વિના અરહમનું સર્જન નહીં થાય. એટલે કહે છે અપ્રમત્ત યોગ એની પ્રાપ્તિ કરાવે. મુખ્ય મોક્ષ માર્ગનો ક્રમ આ પ્રમાણે છે. વર્તમાનમાં આવા મહાપુરુષનો યોગ દુર્લભ છે, કારણ કે ઉત્તમ કાળમાં પણ દુર્લભ હતો. સત્પુરુષનો યોગ પ્રાપ્ત થવો બહુ કઠિન છે, આટલો બધો દુર્લભ છે, ઉત્તમ કાળમાં પણ દુર્લભ હતો. તો પછી કૃપાળુદેવ કહે છે કે કોને પ્રાપ્ત થવા માટે સરળ છે? સાચી મુમુક્ષુતા જેને ઉત્પન્ન થઈ હોય. અરે આ નવો શબ્દ આવ્યો, ઓલો કે સમ્યક દર્શન અને શુદ્ધ સમ્યક દર્શન, એટલે પ્રશ્નોની હારમાળા આ લીધી કે સમ્યક દર્શન અને સમ્યક દર્શન, એ તો પ્રાપ્ત થયું એટલે મોક્ષ મારા કેવા જ્ઞાનમાં, આ વળી શુદ્ધ કૃપાળુદેવે ક્યાં કહ્યું? ગુરુ એટલે ગુરુ, એમાં સદગુરુ ક્યાંથી આવ્યા? આપણે ઊભું કરી દીધું કમઠાણ બધું, એટલે જ્ઞાનીઓને સ્પષ્ટતા કરવી પડી કે તું તારું ચીલા ચાલુમાં હેલો જઈશ અને છેતરાઈ જઈશ. અરે ઉત્તમ કાળમાં પણ સત્પુરુષનો યોગ તો દુર્લભ જ છે, તો શું કરવું? સત્પુરુષના યોગ વિના તો આ આત્મનિષ્ઠપણું અને સન્માર્ગની ઉપાસના સાહેબ કરવી કેવી રીતે? તો કે સાચી મુમુક્ષુતા જો ઉત્પન્ન થઈ હોય, એક સાહેબ સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થવાની કાંઈ ઓળખાણ, એની નિશાની, એનું કાંઈ લક્ષણ? તો આ બીજું શું કીધું? રાત્રિ દિવસ આત્મકલ્યાણ થવાનું તથારૂપ ચિંતન રહ્યા કરતું હોય. એક તો આમાં તથારૂપ શબ્દ સમજાય તો ઘણો, નહીં તો ગોટે ચડશો. અને આત્મકલ્યાણ થવાનું રાત્રિ દિવસ, 133ના પાઠમાં એને આવે છે કૃપાળુદેવ પોતાને, દિવસ ને રાત એકમાત્ર પરમાર્થનું નથી. ખાવું ગમતું નથી, બેસવું ગમતું નથી, બોલવું ગમતું નથી, મૌન રહેવું ગમતું નથી, સૂવું ગમતું નથી, જાગવું ગમતું, બધું જ લખ્યું છે. કેટલું બધું લખ્યું છે. રાત્રે દિવસ એક આત્મકલ્યાણની ચિંતા એવી છે, નિષદિન નયનમે નિંદ ન આવે. આ સ્થિતિ એવી બ્રાહ્મી વેદના જેને કહે છે, કંઈ જગતને ખબર પડતી નથી, પણ આને દિવસની રાત અજંપો થઈ ગયો છે. આ એના અંદરમાં બેચેન રહે છે, બહારથી પ્રસન્ન રહે છે, બહારથી રોતલિયો નથી. અંદરની અંદરની એની વેદના અકથ્ય છે, કોઈ કળી શકે નહીં. કારણ કે જગતને તો જગતના ઉપાય છે જ, લૌકિક આ કર્ણને મતદાન વાંધો છે. આવા અંતકર્ણમાંથી પોકાર ઉઠે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? કોણે રોક્યો છે તને? જો બહાર બોલવા જાય તો બીજા શું કહે? હવે રાડ ઉપાડમાં નીકળી જા બહાર. ક્યારે થઈશું? અરે બાહ્ય નિર્ગ્રંથ તો થઈ જશું, આંતર નિર્ગ્રંથ ક્યારે થઈશું? આ કઈ જેવી તેવી દશા છે. સર્વ સંબંધોનું બંધન તીક્ષ્ણ છેદીને, આ સંસારની અંદર કેટલી પ્રકારના બંધન છે એને છેદીને વિચારશું. કવ મહત્પુરુષને બંધજો. અરે બધું છેદી દીધા પછી પણ શરીર તો ભેગું લઈ જવું કે નહીં, કે એ છોડતા જવું ઘરે? તો અહીંયા કહે છે, સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, જ્યારે બંધન છેદવું છે ત્યારે કોઈ ભાવ પ્રત્યે ક્યાંય કોઈ પણ પ્રકારનો મોહ ભાવ હોવો જોઈએ નહીં, ઔદાસીન ભાવ હોવો જોઈએ, તો જ છૂટે બંધન. ઉદાસીનતા ભાવ વિના કોઈની સાથેનું બંધન છૂટે નહીં. કોઈ એમ સમજતું હોય કે હવે ઠીક છે, હવે યોગાનું એવું બન્યું કે આપણે અહીંયા રહેવાનું થયું ને એને વિદેશ જવાનું થયું, એટલે એમ સમજે કે આપણે મોહના બંધન તૂટી ગયા, એવું દિવસ ને રાતેનું ચિંતન કઈ ના કરે. અને વિજ્ઞાન શું કરે છે? મોહને પ્રગાઢ કરે છે. તને જે તારી તકલીફ હોય કે તો કે બાબુલાના દર્શન કરવા છે, લઈ લે હાથમાં કોમ્પ્યુટર કર, ઓલો સ્કાઈપ કરે કે વાઇપ કરે શું કરે, અને ઓલાની સામે મૂકી દે કેમેરો, એટલે ઓલો બેઠો બેઠો ત્યાં રડતો હોય તો અહીંયા દાદીમાં રડે, અને બેઠો હસતો હસતો તો અહીંયા બધા બાપા હડે, અને અહીંયા બેઠા બેઠા રમાડે. આપણને તો ગાંડા કાઢે છે ને અહીંયા બેઠા, એ કોઈ નથી સામે. હા, શું પણ કરસ કે નહીં અમે કરસ, એ ઓલા બાબા હવે જીવે છે. મોહના ચાડા કઈ જેવા તેવા છે, ક્યાંય બ્રહ્મ ન રહેવું કે સાથે નથી એટલે મોહ નથી. મોહ ગમે ત્યાં, ઉદાસીનતા નથી તો જ મોહ નો છૂટે નહીં. ઉદાસીનતા આવે તો નજીક હોય તો પણ એના પ્રત્યેનો મોહ નથી. સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ. હવે બધા ભાવને ઉદાસીન કરી શકો છો, દેહને તો સાથે રાખ્યા વિના છૂટકો નથી. તો કે છે એ પણ માત્ર સંયમ હેતુ હોય, જો અન્ય કારણે અન્ય કશું કલ્પીએ નહીં. આવી અંદરની પોકાર નીકળે છે, જાવું છે એ દિશામાં. જુઓ આ કેટલી બધી સખત અંદરની આરઝુ છે મોક્ષની, મોક્ષની આરઝુ છે. રાત્રિ દિવસ એનું ચિંતન છે. માટે કૃપાળુદેવ સંસારમાં રહ્યા છે તો કેવા ભાવથી રહ્યા હશે, કેટલી ઉદાસીનતા હશે, કેટલો ખેદ હશે, અને છતાં પરમ પ્રસન્નતાથી રહ્યા છે. પણ જ્યારે અંતરની આરઝુ નીકળે છે, અપૂર્વ અવસરનું પદ વાંચી, ત્યારે એમ થાય કે આની અંદર કેટલી બધી ભીસ છે સંજોગોની. એટલે આ પોકાર નીકળો છે, ક્યારે થઈશું? બાહ્યાંતર નિર્ગ્રંથ છો. નિર્ગ્રંથ સતત રમ્યા કરે છે ચિત્રની અંદર. બહારથી 358 બાર ગ્રસ્ત દશા છે, પણ ચિત્રપટમાં સંન્યસ્ત અવસ્થા છે. અમારા સપનામાં અમારી અવસ્થા સંન્યાસીની છે, નિર્ગ્રંથની છે. આ પદથી આ પુરુષને આપણે ઓળખતા જઈએ, એટલે અહીંયા કહે છે કે મુમુક્ષુને પણ રાત્રિ દિવસ પરમાર્થનું તથારૂપ ચિંતન. તથારૂપ એટલે જેમ છે તેમ, જેમ હોવું ઘટે તેમ, આપણી ઈચ્છા પ્રમાણેનું નહીં, આપણી અનુકૂળતા પ્રમાણેનું નહીં. આપણે તો પરમાર્થ પણ કેવો જોઈએ છે, આપણને ફાવે એવો, આપણને ગમે એવો, આપણને પોસાય એવો. અને એની ગણતરી બધી આપણે આપણી દેહની અત્યારની વર્તમાન સંપત્તિ છે ને એના આધાર પર નક્કી કરીએ કે આવું નહીં ફાવે. અરે પણ તું શેના આધારે નક્કી કર્યું? તો કે મને તું ક્યાં શરીર હતો, તું ક્યાં શરીર હતો, આવું તારે જોઈએ એવું તને કોણે કીધું? પણ જુઓ, દેહનો મહાધ્યાસ હજુ જતો નથી એટલે શું કે ત્યાં નો ત્યાં ન ફાવે. બજર નથી મૈકુંઠમાં, મારે જ જવું કે છે, પણ પરમાત્માનો વાસ છે, પરમાત્મા એના ઘરે પાછો ફેરો. એક બજરીયો વૈકુંઠ ચેડો બેઠો પાલક માય, અધવચ છે પીછો પડ્યો બજર વૈકુંઠ મેં નાઈ. ઓલા બાકડાવાળા બાજુમાં બેઠા હતા, રોજે રોજ ચર્ચા કરે સત્સંગની, ફરવા જાય એટલે શું કરે, અધ્યાત્મ સિવાય બીજી કોઈ વાત ન હોય ને મહામંડલેશ્વર કરતા વધારે જ્ઞાનની વાત આ બધા ડાયા કરતા હોય બેઠા બેઠા, કેમ મોક્ષ મળે? એટલે કે તું તને તો ભગવાન સાક્ષાત તેડવા આવ્યો, વિમાન આવ્યું તું, પાછો કેમ આવ્યો? તો કે ઉપર વૈકુંઠમાં બજર નથી, અને આને બજર વિના આની બધી ગણતરી શરીર આધારિત છે. એટલે એને પરમાર્થ એનું તથારૂપ નથી, દેહરૂપ પરમાર્થનું ચિંતન ચાલે છે, દેહાધ્યાસરૂપ પરમાર્થનું ચિંતન ચાલે છે. એટલે ક્યારેક પરમાર્થ આકરો લાગે તો પછી એની નિષ્ઠા પણ નબળી થઈ જાય, કે એવો પરમાર્થ તો આપણે જોઈતો નથી. પણ આપણે ક્યાં કાયમ હતા, આપણું આ સ્વરૂપ ક્યાં કાયમ હતું? તો એ ચિંતન કયા કરે, એને કોણ સમજાવે કે તું ક્યાં રવાડે ચડી ગયો? મને નહીં ફાવે, પણ તને નહીં ફાવે એટલે તું કોણ, આત્મા કે શરીર? બહુ મુશ્કેલી છે. દેહાધ્યાસ છોડવો, ઉદાસીનતા સર્વભાવથી કરવી. આ શરીર એ પણ જગતનો એક ભાગ છે, જગતની મોહાશક્તિમાં આ શરીર એ તારું નથી, ચૈતન્ય સત્તાનો ભાગ નથી, એ પુદગળ જડનો ભાગ છે. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ એને મોક્ષ કીધો છે, અને દેહ માત્ર સંયોગ છે. વળી જળ રૂપી દ્રશ્ય આ શરીરની જાત એ તો જગતની જાત છે, તું નથી. પણ આ લક્ષ બેસતું સાચી મુમુક્ષુતાનો અભાવ. તો કે છે, એવા પુરુષને તેવો યોગ પ્રાપ્ત થવો સુલભ છે. કેવો યોગ? મહત્પુરુષનો, સત્પુરુષનો, જેમાં આત્મનિષ્ઠા અને સન્માર્ગની ઉપાસના થાય. પણ સાહેબ, ઉત્તમ કાળમાં દુર્લભ છે એમ તમે કહો છો ને? તો કે અમે કહીએ છીએ, આ અમારું સ્ટેટમેન્ટ છે. પણ એક સ્થિતિ એને માટે અપવાદરૂપ છે, એ કઈ? સાચી મુમુક્ષુતા જેને ઉત્પન્ન થઈ હોય એને આ યોગ સુલભ છે. આ કાળમાં પણ, અત્યારે પણ, કેવી વાત, કૃપાળુ દેવના એક એક પત્રોની અંદર કેવો ઉઘાડ કર્યો છે પરમાર્થના જગતનો. એક એક દ્રશ્ય બદલાયા કરે છે, રોજ આપણને કોઈ નવું 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 ચિત્ર પરમાર્થનું મળ્યા જ કરે છે, રોજ નવું ચિંતન મળે છે. આ કાળને અગમ્ય છતાં સરળ, કોને માટે? સાચી મુમુક્ષુતા. મોક્ષ માર્ગનો ક્રમ મુમુક્ષુતાથી ક્રમ પ્રારંભ થાય છે. હવે મુમુક્ષુતાના ઠેકાણા ન હોય અને વાતો ઉપરની ચાલે, કલ્યાણકારી નહીં થાય. જેમ કહ્યું ને, દ્રવ્યાનુયોગની વાતમાં કેટલા બધા લોકો તો આમ એટલા અકળ હોય છે. અરે ભાઈ, પણ જ્યાં સંકેતના નિર્મળતા નથી, જ્યાં વૈરાગ્યની ઉજ્જવળતા નથી, જ્યાં ઉપશમપણું નથી, ત્યાં તો આ બધી દ્રવ્યાનુયોગનું થોથા લઈને બેઠો છું, તને કલ્યાણકારી નહીં થાય, તું આગળ વધતો થશે. એ પીએચડીનો સિલેબસ લઈને બેઠો છે અને ભણે છે પોતે કેજીમાં અને વાત કરે છે પીજીની. આવી ગોથા માયરા કરે છે. અહીંયા આપણને આ પત્રનો પૂરો થાય છે 901 ની અંદરની વાત કરા.
આવતીકાલે પત્રાંક 901 ફરી લેશું. સુખ દામ યામ તસુ સંસ